આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ફાધર ઓફ મોડર્ન ઓલિમ્પિક્સ પિયરે ડી કુબોર્ટિનની એક વાત તમને બધાને ખબર જ હશે, અને જો કદાચ તમને એમનો સુપ્રસિદ્ધ કોટ તમારા કાને ન પડ્યો હોય તો જણાવું કે જિંદગીમાં ફક્ત જીત મહત્વની નથી, મહત્વનો છે સંઘર્ષ. અને એનાથી પણ મહત્વનું છે કે તમે એ સંઘર્ષ અને લડતનો કેવી રીતે સામનો કર્યો. બસ તો આ જ વાત પર આજે તમારી મુલાકાત કરાવું છું ગુજરાતના સાવરકુંડલાના અને હાલમાં અમેરિકામાં સ્થાયી થયેલા ધરા શાહ સાથે. ધરા જ્યારે એક બાળકના માતા બન્યા ત્યારે એમને શરીરમાં ઘણી સમસ્યાઓ પેદા થઈ અને ત્યારબાદ તેમને પગ અને હાથ ગુમાવવા પડ્યા. અને જિંદગીમાં આવેલા આ વાવાઝોડા સામે પણ તેઓ હિમાલયની જેમ ઊભા રહ્યા અને હાલમાં મેરેથોનમાં ભાગ લેવા ઉપરાંત પોતાની યુટ્યુબ ચેનલના માધ્યમથી તેઓ લાખો લોકોને પ્રેરણા પૂરી પાડે છે. આવો તો ધરા સાથે વાત કરીએ અને આ અંગે વધુ માહિતી મેળવીએ.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
ધરા, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ સો મચ વત્સલ, એન્ડ થેન્ક યુ સો મચ SBS.
ધરા, જિંદગીમાં એવી ઘણી પરિસ્થિતિનો આપણે સામનો કર્યો હોય છે અને વર્તમાનમાં કે ભવિષ્યમાં આપણે એક ખરાબ સમયને યાદ ન કરવો પડે એવી પ્રાર્થના કરતા હોઈએ છીએ, પણ આપણી આજની મુલાકાત જે ઘટના પર આધારિત છે એ ઘટના વિશે મારે તમને પૂછવું જ પડશે કે એવું તો શું બન્યું હતું કે અચાનક જ તમારા જીવને એક નવો વળાંક લીધો અને તમારું આખું ભવિષ્ય બદલાઈ ગયું?
તો મારી કહાની મારી ડિલિવરીથી ચેન્જ થાય છે, પણ એના પહેલા હું થોડીક તમને પાછળ લઈ જાઉં. મારા હસબન્ડનું નામ સિદ્ધાર્થ છે. સિદ્ધાર્થ USAમાં રહે છે અને મારા મેરેજ ભાવનગર કરવામાં આવ્યા. ત્યારબાદ લગ્ન પછી તરત જ હું સિદ્ધાર્થ સાથે USA આવી ગઈ. અમારું લગ્ન જીવન ખૂબ જ સરસ ચાલતું હતું. અમે ખૂબ એન્જોય કર્યું અને દરેક કપલની જેમ અમે પણ બેબી પ્લાન કર્યું. મારી પ્રેગ્નન્સીની જર્ની ખૂબ જ સરસ હતી. કોઈ મેજર ઇશ્યુ નહોતા. હું છેલ્લે ટાઈમ સુધી બધું જ કામ કરી શકતી હતી. મારા મમ્મી પપ્પાને અમે USA બોલાવ્યા. મારું બેબી શાવર કરવામાં આવ્યું. મેં સરસ મજાનું એક ફોટોશૂટ કરાવ્યું અને મારું ખૂબ સરસ મેં એન્જોય કરી. કારણ કે મને એવું હતું કે દરેક છોકરી માટે મા બનવું મોટું સૌભાગ્ય છે, તો મને જે ચાન્સ મળ્યો છે તો હું અત્યારે એને ખૂબ સરસ રીતે એન્જોય કરું. અને ફેબ્રુઆરી 2019માં હું ડિલિવરી માટે ગઈ. અહીંયાથી મારું આખું જીવન બદલાઈ ગયું. અને એવું થાય કે ક્યારેય આપણે સપનામાં ના વિચાર્યું હોય એવું પણ થતું હોય છે, જે મારી સાથે થયું. તો હું ડિલિવરી માટે ગઈ હતી, સરસ રીતે દોડતી મારા બાળકને લેવા માટે. મારી લેબર પેઇનની પ્રોસેસ અરાઉન્ડ 27 કલાકથી વધારે ચાલી અને ઘણો ટાઈમ પુશ કર્યા પછી ડોક્ટરે આવીને કહ્યું કે બેબીનું હેડ છે એ સ્ટક થઈ ગયું છે, તો હવે આપણે સિઝેરિયન પડશે. સિઝેરિયન માટે અમને ઓપરેશન થિયેટર રૂમ નહોતો મળી રહેતો. થોડો ટાઈમ વેઇટ કર્યા બાદ અમને ઓપરેશન થિયેટર રૂમ મળ્યો અને રાત્રે અરાઉન્ડ 2 થી 2:15 આજુબાજુ મારું સિઝેરિયન કરવામાં આવ્યું. અને મેં ખૂબ સરસ મજાનો એક બાળકને જન્મ આપ્યો, દીકરાને જન્મ આપ્યો, જેનું નામ અમે માહિર રાખ્યું હતું. અને માહિર આવ્યા બાદ સિદ્ધાર્થે મને કહ્યું કે ધરા, જો આપણું સરસ મજાનું બાળક આવી ગયું છે, આપણે મમ્મી પપ્પા બની ગયા છીએ. પણ કદાચ આ ખુશી એક સેકન્ડની જ હતી. હું જસ્ટ મેં માહિરને જોયો જ હતો કે હું સિદ્ધાર્થ સિદ્ધાર્થ બોલીને બેભાન થઈ ગઈ. અને બેભાન થયા બાદ, કારણ કે મારું હેવી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું જેના લીધે મારા હાર્ટ પર અસર થઈ ગઈ, તો 90 મિનિટ સુધી CPR કરવામાં આવ્યું. મારા જમણા હાથમાં ફેશિયોટોમી કરવામાં આવ્યું. ફેશિયોટોમી મીન્સ કે એમાં ડીપ કટ કરવામાં આવે છે જેનાથી પ્રેશર રિલીઝ થઈ શકે. મારા કિડની ફંક્શન પર અસર થઈ ગઈ એટલે ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું. મને વેન્ટિલેટર પર રાખી દેવામાં આવી. મારી બંને ઓવરીઝ કાઢવામાં આવી. યુટરસ, પાર્શિયલ યુટરસ કાઢવામાં આવ્યું. અને બહાર આવીને મારા ફેમિલીને કહેવામાં આવ્યું કે 5% ચાન્સ છે, તમે લોકો છેલ્લી વખત જોઈ લો. ત્યારે મારા ફેમિલી પર શું અસર થઈ હશે એ તો હું શબ્દોમાં જણાવી શકું પણ એમ નથી. કારણ કે અમે તો અમારા બાળકને લેવા આવ્યા હતા અને 1 મિનિટમાં તો આખી લાઈફ બદલાઈ ગઈ. અને હાર્ટ સરસ રીતે પાછું સ્ટાર્ટ થઈ ગયું, પણ હું તરત જ કોમામાં જતી રહી. અને કોમામાં ગઈ ત્યારે કોઈને ખબર નહોતી કે હું બચીશ કે નહીં, તો આમ જ તે મને ટ્રોમા આઈસીયુમાં શિફ્ટ કરી દેવામાં આવી. અને મારા ફેમિલી મેમ્બર, અમારા ફ્રેન્ડ્સ, સિદ્ધાર્થ, બધા જ્યારે હું કોમામાં હતી તો મારી સાથે વાતો કરતા, બધાને હોપ હતી કે ઘરા કદાચ બહાર આવશે અને બચી જશે. અને અરાઉન્ડ 6 થી 7 દિવસ હું કોમામાં રહ્યા બાદ ફરી વાર ભાનમાં આવી, બચી. અને હું જ્યારે ભાનમાં આવી તો એક અલગ શક્તિ ફીલ થતી હતી, એક અલગ એનર્જી લાગતી હતી, અને એવું લાગતું હતું કે હું કોઈ જંગ લડીને આવી છું. હેવી બ્લડ લોસના લીધે અરાઉન્ડ 100 કે 100 થી વધારે બ્લડ અને બ્લડ પ્રોડક્ટ આપવામાં આવી, મને વેઝો પ્રેશર આપવામાં આવ્યા, તો જેના લીધે મારી નાની નાની નસ હતી ત્યાં બ્લડ પહોંચી ના શક્યું અને ગેંગ્રીન થઈ ગયું. મારા બંને પગ, મારા રાઈટ ઓલરેડી ઓપન હતો અને લેફ્ટ હેન્ડ બધી ફિંગર્સ એમાં ગેંગ્રીન થઈ ગયું હતું. અને ભાનમાં આવ્યા બાદ એક પછી એક સર્જરી સ્ટાર્ટ કરવામાં આવી, જેમાં મારા બંને પગ ગોઠણથી નીચે, જમણા હાથ કોણીથી નીચે અને ડાબા હાથની બધી આંગળીઓ કાઢવામાં આવી. ત્યારબાદ એક બીજી સર્જરી કરવામાં આવી, જેમાં મારા થાઈમાંથી સ્કિન કાઢીને મારા રાઈટ હેન્ડમાં ગ્રાફ્ટ કરવામાં આવી, તો એ ગ્રાફ્ટ સ્કિનની સર્જરી કરવામાં આવી. આવી જ રીતે બીજી નંબર ઓફ સર્જરી કરવામાં આવી. અને આ દરેક સર્જરી કરતી વખતે હું મારે અંદર જાઉં ત્યારે મને એનું પેઇન નહોતું કે મારી સર્જરી થઈ રહી છે, મારા હાથ પગ જઈ રહ્યા છે. મારા માટે એ પેઇન હતું કે મારા હસબન્ડ સિદ્ધાર્થ અને મારું ફેમિલી ડોક્ટરની સામે હાથ જોડીને ઊભા હતા કે તમે બને એટલું ધરાના હાથ પગ બચાવો. તો મારા માટે આ વસ્તુ જોવી બહુ પેઇનફુલ હતી. પણ અને હું એવું જ કહીને જતી હતી કે તમે લોકો ચિંતા ના કરો, હું હમણાં જ પાછી આવું છું. અને આ રીતે અમે એક પછી એક સર્જરી થઈ અને મારી હાલત થોડી સ્ટેબલ થઈ.
દરા, જ્યારે તમે પહેલી વખત તમારા પુત્રને જોયો ત્યારે તમે બધું જ દુઃખ દર્દ ભૂલી ગયા હશો, કેવી ફિલિંગ હતી કે આટલા દિવસો પછી તમે એને ખોળામાં લીધો?
ફર્સ્ટ ટાઈમ માહિરને જોઈ રહી હતી, હું એટલી ખુશ હતી માહિરને જોઈને, સાથે દુઃખ પણ હતું કારણ કે મારા બંને હાથમાં સર્જરી હતી તો હું એને ટચ પણ કરી ના શકતી. એને બસ મારા ખોળામાં રાખી દેવામાં આવતું હતું, હું એની સાથે વાતો કરતી અને હું જોતી હતી, કારણ કે ફર્સ્ટ ટાઈમ એ મારા બાળકને જોયું કે હા આ મારું બાળક છે.
રાઈટ.
અને ધીરે ધીરે અમે હોસ્પિટલમાં હતા, અમે અરાઉન્ડ 4.5 મહિના હોસ્પિટલમાં હતા. અને ઘરે આવ્યા બાદ, હું ઘરે આવી ત્યારે મારું સરસ મજાનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું. બધા થોડા દુખી હતા કે હું દોડતી ગઈ હતી અને આવી તો વ્હીલચેરમાં આવી, પણ હું થોડી ખુશ હતી કારણ કે મારું બાળક મારા ખોળામાં હતું. મેં ફર્સ્ટ ટાઈમ જાતે મારા બાળકને ખોળામાં લીધું, તો મારું પાછળનું બધું જ દુઃખ ભૂલી ગઈ અને આગળ વધતી હતી. પણ
બિલકુલ.
હું મારી માં તો ફાઇટ કરી રહી હતી, પણ કદાચ હજી મારે બીજું બધું ફાઇટ કરવાનું બાકી હતું વધારે.
જરા, તમે જે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો છે, તમે ખૂબ જ સરળતાથી અને એકદમ સહજ રીતે એને વર્ણવી, પણ એ સમયે હું તમારો જવાબ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. અને આઈ એમ શ્યોર કે કોઈ પણ તમારી આ જર્ની વિશે જાણે છે કે કોઈને કોઈ રીતે એનો ભાગ બન્યા છે, બધાને ખૂબ જ દુઃખની લાગણી થતી હશે. ફેબ્રુઆરીથી જૂન 2019 સુધીના 4 મહિના જે જિંદગીનો તમારી જિંદગીનો ખૂબ જ કપરો સમય રહ્યો હતો, એ વખતે તમને કોઈ નેગેટિવ વિચાર આવ્યો કે ક્યારેક કોઈ હતાશામાં સરી પડ્યા હોય કે જિંદગીમાં હવે આ દુઃખની રાત્રિ ક્યારેય સમાપ્ત જ નહીં થાય અને સવાર પડશે જ નહીં?
હું જ્યારે હોસ્પિટલમાં હતી, હું જ્યારે ભાનમાં આવી, તો મને જે બીજું જીવન મળ્યું છે તો હું એના માટે જ ખુશ હતી, કારણ કે બધાને બીજો ચાન્સ નથી મળતો, મને મળ્યો છે તો મને જીવવું હતું, ખુશીથી જીવવું હતું. તો એના માટે થઈને મને એક હિંમત લાગતી હતી. અને મારું બાળક પણ મારી સામે હતું, મારા હસબન્ડ, મારું ફેમિલી, તો હું ખુશ હતી કે મારી પાસે તો આટલું બધું છે. તો મને ક્યારેય નેગેટિવ થોટ પણ નથી આવ્યા, મને ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે મારી સાથે જ કેમ આ થયું, મને ક્યારેય સુસાઇડના વિચાર નથી આવ્યા. હું બસ એવું જ વિચારું છું કે મારી પાસે આટલું બધું છે તો હું કેમ દુઃખી થઈને બેસું. તો મને બસ આ જ વસ્તુ આગળ વધવાની હિંમત આપી રહ્યું હતું.
જરા, હોસ્પિટલમાંથી તમે જ્યારે ઘરે આવ્યા અને ઘરના તમામ સભ્યોએ તમારું ગ્રાન્ડ વેલકમ કર્યું, તમારો દીકરો માહિર તમારી સાથે હતો અને ક્યારે તમને એની બીમારી વિશે ખબર પડી અને કેવી રીતે તમે એની સાથે સમય પસાર કર્યો?
તો હું ઘરે આવી ત્યારબાદ મને સિદ્ધાર્થે કહ્યું કે માહિરને જેનેટિક ડિસઓર્ડર છે, પણ હું ત્યારે મારા પર ડેફિનેટલી કહેવાય કે જમીન ખસી ગઈ કેવું, પણ હું બસ એટલું વિચારતી હતી કે જે રીતે હું લડીને આવી છું, મારું બાળક પણ લડી રહ્યું છે, તો મારે માહિર માટે થઈને હિંમતથી આગળ વધવાનું છે. અને મેં એવું જ વિચાર્યું કે માહિર પાસે કેટલો ટાઈમ છે એવું મને કાંઈ નથી વિચારવું, મારે બસ માહિરની સાથે રહેવું છે, એની પાસે જેટલો પણ ટાઈમ છે એ આપણો છે, તો આપણે બસ એવી જ રીતે એન્જોય કરવું છે. તો હું એની સાથે વાતો કરતી, એની સાથે એને સ્ટોરી કહેતી, એની માટે લોરી ગાતી, તો આ બધી વસ્તુ કેપ્ચર કરવા લાગી, કારણ કે આ બધું મારા માટે એક આખા જીવનનું યાદો બનવાની હતી. અને હું ઘરે આવી ત્યારે મેં જયારે ફર્સ્ટ ટાઈમ મારા બાળકને હાથમાં લીધું, તો એ ખુશી એટલી મોટી હતી કે પાછળનું જે કઈ દુઃખ થયું છે એ બધું જ હું એક સેકન્ડમાં ભૂલી ગઈ. અને હું આ જ રીતે પછી અમે ખુશીથી ઘરે રહેતા હતા માહિર સાથે. અને ડિસેમ્બર 2019માં હું માં ગઈ હતી, તો ત્યાં મને એક બેચેની થવા લાગી, મને બસ માહિર જ યાદ આવતો હતો, અને એવું થતું હતું કે મને માહિર પાસે જવું છે. હું એટલી રડવા લાગી હતી, મેં સિદ્ધાર્થને કોલ કર્યો કે તમે બસ મને ઘરે લઈ જાઓ. તો હું ઘરે આવીને માહિરની પાસે જ બેઠી હતી, જમવા માટે પણ ઊભી નહોતી થતી અને માહિર પાસે જ બેઠી હતી, અને સાથે માહિર સાથે રમતા રમતા બસ એણે આંખ બંધ કરી દીધી. આ સમય મારા માટે એટલો બધો અઘરો હતો કે હજી તો હું હોસ્પિટલથી ઘરે આવી માહિર સાથે એટલું રમી પણ નથી, એવું વિચાર એવું માહિર ને એવું કહેતી હતી કે માહિર બસ એક વખત ઉઠી જા, એક વખત કઈ બોલી દે. માહિર ના ઉઠ્યો અને એક વીક ખૂબ રડી, બધી જગ્યાએ માહિર જ દેખાય, માહિરના અવાજો સંભળાય, એની લોરી સંભળાય. એક વીક ખૂબ રડ્યા પછી શાંતિથી બેસીને વિચાર્યું કે માહિર આટલી નાની એજમાં આટલું બધું સહન કરીને રહ્યો છે, તો હું તો એની માં છું, મારે ઊભું થવું જ જોઈએ, માહિર માટે ઊભી થઈ માહિરનું જીવન હું આમનામ નહીં જવા દઉં મારા માટે. તો હું ખુશ છું કે માહિર આવ્યો અને એને મને માં બનાવી, તો જે એક માં તરીકે એને ગર્વ થવો જોઈએ. તો મારું બસ આ એક જ ગોલ હતો કે હું એવી વસ્તુ કરીશ કે માહિરને પ્રાઉડ ફીલ થાય.
જરા જિંદગીમાં જ્યારે ધાર્યું ન હોય એવું દુઃખ સહન કરવાનો, એમાંથી પસાર થવાનો સમય આવે ત્યારે પરિવારજનો અને નજીકના લોકો આપણી શક્તિ બનીને આવે છે. તમારા આ સમય દરમિયાન પરિવાર અને તમારા હસબન્ડ સિદ્ધાર્થનો કેવો સપોર્ટ રહ્યો?
મારા હસબન્ડ છે સિદ્ધાર્થ અને મારું ફેમિલી બધાનો એટલો સરસ સપોર્ટ રહ્યો છે, કારણ કે હું હોસ્પિટલમાં હતી ત્યારે સિદ્ધાર્થે મને કહ્યું કે ઘરા તું ચિંતા નહીં કર, આ જર્ની તારી અકેલી તારા એકલાની નથી, આપણા બંનેની છે, તો આપણે બંને સાથે જ લડીશું ને, આપણે બંને એક જ છીએ. અને મારા ઇનલોસ પણ આવી ગયા હતા અને મને બસ એક એમ જ કહેતા હતા કે બેટા અમે તારી સાથે છીએ, તું કાંઈ જ ચિંતા નહીં કરતી, આપણે બધા સાથે આ પરિસ્થિતિમાંથી નીકળશું. તો જ્યારે આ સિચ્યુએશનમાં આવા શબ્દો જ્યારે આપણને મળે ને, ત્યારે એ પણ એક વધારે હિંમત આપે કે ના, મારી પાસે મારા પિલરો છે, મારી હિંમત છે. કારણ કે મેન્ટલી ગમે એટલા સ્ટ્રોંગ હોવ, પણ ફિઝિકલી સ્ટ્રોંગ થવું અને મેન્ટલી પણ ત્યારે જ સ્ટ્રોંગ થઈ શકાય જ્યારે આપણી આજુબાજુ આવો માહોલ બનાવેલો હોય. તો મને આ ટાઈમે પણ મારા હસબન્ડે, અને જ્યારે હું ઘરે આવી ત્યારે મેં કીધું કે સિદ્ધાર્થ હવે આપણી લાઈફ થોડી ચેન્જ થઈ ગઈ છે, તો સિદ્ધાર્થે કહ્યું કે જરૂર ઘરે આપણી લાઈફ ચેન્જ થઈ છે, થોડા લિમિટેશન આવ્યા છે, પણ તને ગમે ત્યારે જ્યાં પણ જવું હોય તું મને કહેજે, મારા હાથ પગ છે એ તારા જ હાથ પગ છે, એટલે તને જ્યાં પણ જવું હોય હું તારી સાથે જ છું. અને મારા ઇનલોસ પણ હું ઇન્ડિયા અત્યારે આવું છું તો પણ મારું એટલું ધ્યાન રાખે છે.
જરા ભૂતકાળમાં તમે જે સમય પસાર કર્યો એ વિશે આપણે ઘણી વાતો કરી, હવે આપણી મુલાકાત આગળ વધારીએ અને વાત કરીએ કે અત્યારે તમે કંઈક એવું કરવાનો પ્રયત્ન કર્યો છે જે બીજા માટે પ્રેરણારૂપ બને. એમને એ મેસેજ આપે કે કોઈ ઘટના જો તમારી સાથે બને જેની આપણે સ્વપ્નમાં પણ કલ્પના ન કરી હોય તો જિંદગી રોકાઈ જતી નથી અને અંધકાર પછી ચોક્કસ અજવાળું થવાનું જ છે.
તો મેં જ્યારે ઘરે મારો પ્રોગ્રેસ કર્યો, મેં મારી ટેકનિક થી બધી વસ્તુ મેં શીખી, તો સિદ્ધાર્થે મને કીધું કે ધરા તું આ બધી વસ્તુ બીજા સાથે શેર કર, બીજાને પણ મોટિવેટ કર. તો એવું વિચારીને અમે વિડીયો બનાવવાના શરૂ કર્યા અને મેં મારી ચેનલ શરૂ કરી, જેનું નામ અમે ધરાસ વન્ડર લાઈફ રાખ્યું, કે હું મારી લાઈફને જે વન્ડરફુલ રીતે જીવું છું, તો એવી જ રીતે બીજા લોકો પણ મારા વિડીયો જોઈને એની લાઈફ વન્ડરફુલ બનાવે. એના માટે થઈને તો મેં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધે જ વિડીયો પોસ્ટ કરવાના શરૂ કર્યા, અને મારી ડે ટુ ડે લાઈફ એમાં પોસ્ટ કરતી હતી, અને જે રીતે હું કામ કરી શકું છું, કુકિંગ કરું છું, બહાર જાઉં છું, તો આ બધા વિડીયોઝ મેં ધીરે ધીરે બનાવીને કરવાના શરૂ કર્યા. કે ડિસેબલ થવું એ કોઈ ખરાબ વસ્તુ નથી, પણ ડિસેબલ બનીને રહેવું ઈ અઘરું છે. ઈ થોડુંક એવી રીતે કે ડિસેબલ લોકોની પણ લાઈફ છે, ઈ પણ ખુશીને
રાઈટ
જીવી શકે છે, બહાર જઈ શકે છે. તો મારે બસ આ વસ્તુ બધા સાથે શેર કરવી હતી. તો આ વિડીયો બધા પોસ્ટ કર્યા પછી મને એટલો સરસ પોઝિટિવ ફીડબેક મળે છે, અને દરેક જગ્યાએ મારે ઓલમોસ્ટ 2 લાખ આજુબાજુ ફોલોવર્સ થયા છે, અને અમુક લોકોના એવા પણ મેસેજ આવ્યા છે કે ધરા તમારા લીધે અમારી લાઈફ બચી ગઈ છે. અમુક સ્યુસાઇડ કરવા જતા હતા ને એમાંથી રોકી ગયા છે, અને મને મેસેજ કરે છે. તો મારા માટે આ બધી વસ્તુ એટલી મને ઇમ્પોર્ટન્ટ લાગે છે, કારણ કે મારો જે મોટિવ હતો ચેનલ શરૂ કરવાનો, કે હું બીજાને 5% પણ મોટિવેટ કરી શકું, હિંમત આપી શકું, તો મારા માટે ખૂબ મહત્વનું છે.
તમે જીવનમાં નાસીપાસ થઈ ગયેલા લોકોને ફક્ત હિંમત જ નથી આપતા, પણ એવા ઘણા લોકો માટે તમે પ્રેરણારૂપ બન્યા છો કે જેમને નાની નાની વાતમાં એમ થતું હોય કે બસ હવે બહુ થયું, આ જ મારી જિંદગીનો અંત છે. ધરા, તમે મેરેથોનમાં પણ ભાગ લીધો છે અને અત્યારે તમે વિવિધ એવોર્ડ્સ પણ જીત્યા છે.
બિલકુલ, મેં 5 કિલોમીટર રેસ કમ્પ્લીટ કરી છે. તો મને એવો વિચાર આવ્યો કે બધા કરી શકે છે તો હું કેમ ના કરી શકું, તો એવું વિચારીને મેં એની પ્રેક્ટિસ શરૂ કરી. સ્ટાર્ટિંગમાં પેઇન થતું હતું, પગમાંથી થોડું લોહી પણ નીકળે, પણ એવું વિચાર્યું કે એક ગોલ માટે થઈને આ બધું એક મીઠું પેઇન છે. અને મારા મનમાં એક જ વસ્તુ હતી કે મારી આ રેસ છે માહિરને અને સિદ્ધાર્થને ડેડિકેટ કરવી છે, અને મેં 1 કલાકની લિમિટ હોય એમાં રેસ કમ્પ્લીટ કરી. પછી એવું થયું કે અમે એક પાર્ટીમાં હતા, તો બધા જમ્પ કરતા હતા, તો મને એવો વિચાર આવ્યો કે બધા જમ્પ કરી શકે છે તો હું કેમ ના કરી શકું. તો એવું વિચારીને મેં રનિંગ બ્લેડ પણ કરાવ્યા અને એમાં પ્રેક્ટિસ શરૂ કરી. એમાં પણ સ્ટાર્ટિંગમાં થાય, કારણ કે 5 વર્ષથી દોડ્યા ના હોય એટલે એનું પ્રેક્ટિસ કરવી પડે, પેઇન થાય, પગ દુખે, પણ તો પણ મેં બસ એટલું જ વિચાર્યું કે ના, મારે કરવું જ છે અને હું કરી શકતે. તો એવી રીતે મેં હમણાં લાસ્ટ ડિસેમ્બરમાં રન વિથ વોક એવી રીતે કરીને, તો મેં અત્યાર સુધીમાં 2 વખત 5 કિલોમીટર રેસ કમ્પ્લીટ કરી છે, જે ડેલસ ટેક્સાસમાં હોય છે. ત્યાં મને ડેલસમાં 2 થી 3 વુમન એમ્પાવરમેન્ટ ના અવોર્ડ મળે છે, અને અત્યારે ઇન્ડિયા આવી છું તો મને અહીંયા પણ મળ્યા છે.
જે લોકો ડિપ્રેશનમાં આવી જાય છે અને ફરીથી બેઠા થવાની હિંમત ગુમાવી દે છે, એમને ધરા તમે શું મેસેજ આપવા માંગશો?
હું આ બધા એક જ વસ્તુ કહીશ કે જ્યારે પણ આવી સિચ્યુએશન આવે તો ગીવઅપ કરવાથી, દુખી થઈને બેસવાથી કોઈ સોલ્યુશન નથી મળતું. રડવું આવે છે, કોઈ વાંધો નથી, રડી લ્યો, પણ રડીને ઓર એનર્જીથી ઊભા થાવ. અને તમે આ સિચ્યુએશનમાં ત્યારે જ આવી શકો છો જ્યારે તમે લડી શકતા હોય. તો ભગવાન જ્યારે એક રસ્તો બંધ કરે છે ને, ત્યારે બીજા ઘણા બધા રસ્તા ખોલે છે. તો તમે અને આટલું બધું થયા પછી હું લડી શકું છું, હું આમાંથી લડીને ઊભી થઈ શકું છું, તો તમે તો બધા કરી જ શકો છો. અને ખુશ થઈને જે પણ સિચ્યુએશન આવે છે ને એક્સેપ્ટ કરો, જેટલું એક્સેપ્ટ કરશો એટલું તમને સિચ્યુએશન લડવાની હિંમત મળશે.
જરા, મને ખાતરી છે કે આપનો પુત્ર માહિર તમને જ્યાંથી જોતો હશે ત્યાંથી એ એની મમ્મી પર ખૂબ જ ગર્વ કરતો હશે. અને ફક્ત માહિર જ નહીં, પણ હું અને અમારા તમામ લિસનર્સ કે જેઓ તમને અહીં આજે સાંભળી રહ્યા છે, એ બધાને તમારી પર ખૂબ જ ગર્વ છે. અને તમે જે સફળતાના શિખરો સર કરી રહ્યા છો એ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન.
હું પણ ખૂબ ખુશ છું કે આ મંચ પર મને મારી સ્ટોરી શેર કરવા મળ્યું અને લોકો સુધી મારી સ્ટોરી શેર થઈ રહી છે, અને હું લોકોને થોડું પણ મોટિવેટ કરી શકીશ તમારા દ્વારા તો મને ખૂબ જ ખુશી મળશે. થેન્ક યુ સો મચ SBS, અને થેન્ક યુ સો મચ વત્સલ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.